તારીખ 16/7/1977 શ્રી પ્રવચન સાર ગાથા 188-189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122.
આત્મા એકલો જ બંધ થયું છે એમ સમજાય છે. આત્મા જેમ ચોરી કરનાર ચોરીનો દોષ એની અવસ્થામાં કરે છે ત્યારે તેને આખી વ્યક્તિને ચોર કહેવામાં આવે છે. એમ બંધ અવસ્થા જોઈને આત્મા જ બંધ સ્વરૂપ છે, આત્મા જ બંધ છે એમ અદૌજ નહીંથી કહેવામાં આવે છે. સ્વપદેશો છો અપા કસાયુદો મોહરાગ દેશે હું કમ રજ્જે હું તીર્થો બંધો તી કરુદો સમય આત્મા સમય મોરાગ દેશો કસાઈ થવાથી કર્મરજ વડે ક્લિષ્ટ થયો થકો, અર્થાત જેને કર્મરજ વર્ગી છે એવો થયો થકો બંધ કહેવામાં આવ્યો છે. આત્માને જ બંધ કહેવામાં આવ્યો છે. સ્વપ્રદેશ એવો આત્મા એટલે આત્માને ક્ષેત્ર છે, જેટલું ક્ષેત્ર છે નિશ્ચિત તો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. અને જીતે કાળે જેટલું એનું શરીર હોય છે તે શરીર પ્રમાણેના આત્માના પ્રદેશો અથવા ક્ષેત્રો ક્ષેત્ર છે એવો તે આત્મા. સંસાર સમયમાં તો ભિન્ન ભિન્ન શરીરથી ભિન્ન ભિન્ન ક્ષેત્ર એને જોવામાં આવે છે. જગ્યા આકાશની જગ્યા જેટલી રૂપી છે એટલું એનું ક્ષેત્ર છે. સ્વપ્રદેશ એવો આત્મા એટલે ક્ષેત્ર વાળો એવો આ તે આત્મા સમય એટલે તે કાળે જ્યારે તે રાગ દ્વેષ કરે છે ત્યારે સ્વપ્રદેશ હોતા કાળે કાળે શબ્દ દિવસ આમાં પણ કાળે જ લીધું સમયે પરમાગમે આગમમાં એમ કહેવામાં આવ્યું. પરમાગમમાં એટલે ભગવાન જિનેન્દ્રની દિવ્યધ્વનિ દ્વારા પરંપરાએ ગંધરાદી ગુરુએ જે ઉપદેશ શાસ્ત્રમાં નિરૂપિત કર્યો તેને સમય કહેવામાં આવે છે. તે મોહરાગ દ્વેષ વડે કસાઈ થવાથી મોહરાગ દ્વેષના પરિણામ દ્વારા એ કસાઈ થવા થતાં એ કસાઈ પરિણામનું નિમિત્ત પામીને કર્મરજ વડે શ્લિષ્ટ થયો થકો એટલે કર્મરજ જેને ચોંટી છે પ્રકૃતિના ભાવની ચિકાસ છે એવો થયો થકો જેને કર્મરજ વળગી છે એવો એને બંધ કહેવામાં આવ્યો છે. આત્માને જ બંધ કહેવામાં આવ્યો છે. એની અવસ્થાના સંબંધ જોઈને આત્માને બંધ કહેવામાં આવે છે. રાગી આત્મા ક્રોધી આત્મા તેમ આત્મા જ બંધ સ્વરૂપે છે. ટીકા જેમ જગતમાં વસ્ત્ર સ્વપ્રદેશ હોતા એટલે જેટલું ક્ષેત્ર છે વસ્ત્રનું જેટલું ક્ષેત્ર છે લંબાઈ પહોળાઈ દોઢર વગેરે વડે કસાઈ થવાથી મજીઠ વગેરેના રંગ વડે શિષ્ટ થઈ શકું. પેલા એના ઉપર જો લોધર લગાડેલું હોય તો મજીઠ લગાડતા એને પાકો લાલ રંગ થાય, નહીતર કાચો રંગ લાલ રંગ થાય સીધો વગેરે ને રંગ વડે શ્લિષ્ટ થયું થકું એટલે જેને રંગ ચોંટ્યો છે એવું થયું થકું. એકનું જ રંગીત જોવામાં આવે છે એ આખું કપડું એને લાલ જોવામાં આવે છે. લાલ ચોળ જેવું કાપડ હોય તો એ કાપડ સફેદ છે એવી એને જોઈને કલ્પના કરી શકાતી નથી. મૂળમાં અસલ સ્વરૂપમાં સફેદ હોવા છતાં જાણે એ આરપાર રંગાઈ ગયું છે એમ જીવ રાગ દ્વેષ મોહના કષાયમાં એકાકાર થાય છે ત્યારે એવો પોતે અનુભવ કરે છે કે હું આખે આખો રાગી થઈ ગયો છું, આખો બંધાઈ ગયો છું. જુઓ ને અત્યારે હું મનુષ્ય છું, મનુષ્ય તો કાંઈ ખાધા પીધા વિના કાંઈ મારે ચાલે અને મારી જે જરૂરિયાત છે એના હું ચલાવી શકું નહીં. હું કોઈના વિના પણ પરિપૂર્ણ છું એવું આત્મા છું એ વાત એને કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કેમ કે હું તો ફલાણો આ સિવાય બીજું કાંઈ થાય અને આ મારા સંયોગો એટલે આ ઉદય અને એવા એવા ઉદયવાળો હું, બસ આ જીવને કલ્પના થઈ ગઈ છે. કલ્પનાને સાચું માને છે, કલ્પના થઈ ગઈ છે એટલે એને કલ્પનાને સાચી માની છે કે ખરેખર હું ફલાણો માણસ છું. હું જ્ઞાનમય આત્મા છું અને જ્ઞાનમય ભાવ કરવા સિવાય બીજું હું કાંઈ કરી શકતો નથી. એ પ્રકારે એને અદૃશ્ય થઈ ગયો છે, કાંઈ દેખાતું નથી. હા, દુર્ભૂત થઈ ગયું છે, સફેદાઈ ઢંકાઈ ગઈ છે લાલ રંગ દ્વારા, કપડાની સફેદાઈ તિરોભૂત થઈ ગઈ છે, આચ્છાદિત થઈ ગઈ છે. એમ જીવના રાગાદી રંગીત પરિણામથી એનું અસલ સ્વરૂપ છે એ બિલકુલ ઢંકાઈ ગયું છે, આચ્છાદિત થઈ ગયું છે. એકનું જ રંગીત જોવામાં આવે છે તેમ આત્મા પણ સ્વપ્રદેશ હોતા કાળે, અહીંયા કાળે લીધું છે, ત્યાં પરમાગમે લીધું છે. કાળે શબ્દ અમરચંદ્ર આચાર્ય સ્વપ્રદેશ હોતા કાળે એટલે જે કાળે તે સ્વપ્રદેશ હોય છે તે કાળે એટલે જેટલું જેટલું જેનું ક્ષેત્ર હોય છે તેટલા તેટલા ક્ષેત્રમાં અનાદિથી આ પ્રકારે એની અવસ્થામાં ગડબડ ચાલી આવે છે. એની અવસ્થા વ્યવસ્થિત નથી, વ્યવસ્થામાં ગડબડ થાય તો માણસને તકલીફ અનુભવ કરે છે, આકુલતા વેદે છે. પણ એની અવસ્થાની અવ્યવસ્થા છે એની દરકારે માં નથી. આમ છે, દુકાનમાં અવ્યવસ્થા થાય, ઘરમાં અવ્યવસ્થા થાય, કાયદાની કાનૂનની અવ્યવસ્થા થાય, સમાજની અવ્યવસ્થા થાય, મંડળની અવ્યવસ્થા થાય, ઠીક ને, ઉદય હોય બધું જવું જોઈએ. જેટલું જેટલું અવ્યવસ્થા થાય તો એને એમ લાગે કે બરાબર નથી. એની અવસ્થામાં અવ્યવસ્થા છે એમાં એને એથી ઉપેક્ષિત થઈને વર્તે છે, પોતાની અવસ્થા ગેરવ્યવસ્થા એમાં જ પોતે ઉપેક્ષિત એવું વિચિત્રતા હશે. શું કહે છે કે મોહ રાગ દ્વેષ વડે કષાય થવાથી કર્મરજ વડે શ્લિષ્ટ થયો શકો, કર્મ જેને ચોંટી છે એવો થયો શકો, આત્મા એકલો જ બંધ છે એમ દેખવું, એમ માનવું, કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. આ કયું શુદ્ધ દ્રવ્ય લેવું?
સ્વીકારી શુદ્ધ ની વાત છે. પૌરદ્રવ્ય જેમાં નથી, પૌરદ્રવ્ય જેની સાથે મળેલું નથી, ભેળસેળ થયું નથી, આત્મા એકલો જ બંધ સ્વરૂપ છે. ઉદગણ એને બાંધ્યો છે એમ નહીં, પણ આત્મા એકલો જ પોતે બંધ સ્વરૂપ છે. મોક્ષ પામે તો એકલો ને બંધ પામે તો એકલો એમ કહેવાય છે, કેમ કે નિશ્ચયનો વિષય છે. ખરેખર એમ છે, કોઈ પરદ્રવ્યની સાથે એને ખરેખર સંબંધ નથી એમ છે, એટલે એને એકલો કહેવાય છે. તેથી આત્મા એકલો જ બંધ છે એમ દેખવું, એમ સ્વીકારવું એમ કે છે. એમ દેખવું એનો અર્થ એમ કે એમ સ્વીકારવું, એમ શ્રદ્ધવું. જો એ એમ ન માને કે મેં એકલા હું એકલો બંધપણાને પામ્યો છું, બીજાએ મને બાંધો છે, તે એનો પ્રયત્ન બીજા પ્રત્યય થશે, સ્વ પ્રત્યય એનો પ્રયત્ન રહેશે નહીં. અને ખરેખર છે પણ એમ જ, કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. કેમ કે એકનું ભેળસેળ વિનાનું જે દ્રવ્ય છે, પરદ્રવ્યથી ભિન્ન જે દ્રવ્ય છે, એ નિશ્ચયનો વિષય છે. એમાં પરદ્રવ્ય સાથે ખરેખર અને દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ચારે સીમાડે ક્યાંય સંબંધ છે નહીં. એ ચાર સીમા છે એની, દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ. ક્ષેત્રને ચાર સીમા હોય છે ને, ઘરને ચતુર્દિશાની વ્યાખ્યા બાંધે છે. સંસ્કૃત ટીકામાં આ ગાથાની ટીકા પહેલા એક વધારાની ગાથા છે. ભાવ કર્મોથી ભાવ પ્રતિબંધપણાને કારણે છે, રાગનું બંધન છે. જીવ એકલો રાગથી બંધાય છે એમ કહે છે. પોતાના રાગે કરીને પોતે બંધાયેલો એકલો જ છે, કર્મે એને બાંધો નથી. આમ જાણવું એમ કે છે, આમ સ્વીકારવું. પોતાના રાગે કરીને પોતાને બંધન છે, બીજી કોઈ રીતે એને બંધન છે. તો જ એને સ્વીકારી શુદ્ધની નિશ્ચયનો વિષય એને બેસે, જો આ વાત એને સ્વીકારવામાં આવે તો. પણ જે દેખત રીતે ન્યાયમાં ન વર્તે અને એમ કહે કે મને કર્મે બાંધ્યો છે, મને સંયોગે બાંધ્યો છે, અને બંધવસાત કર્મના બંધવસાત અથવા સંયોગના બંધવસાત એવા પ્રસંગો ઊભા થયા, એના બંધવસાત મારે દોષ કરવો પડે છે, એ જુઠ્ઠો છે. એ ખરેખર શુદ્ધાત્માના ઉપદેશને લાયક છે નહીં. આમ છે ખરેખર એમાંથી નીકળે છે, શુદ્ધ નિશ્ચયમાં ગર્ભિત રીતે રહેલો છે. એટલે એને અહીંયા શુદ્ધ નિશ્ચયનો વિષય શુદ્ધ કહેવામાં આવે છે. પહેલા એક તેરમી ગાથા છે, એ સંસ્કૃતમાં છે, જયસેનાચાર્યમાં, અમૃતચંદ્રાચાર્યમાં નથી. અથો પૂર્વોક્ત જ્ઞાનાવરણાદિ પ્રકૃતિનામ જગન્ય ઉત્કૃષ્ટ અનુભાવ સ્વરૂપમ પ્રતિપાદયતિ. હવે પૂર્વે કહેલા જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ, તેના જગન્ય અને ઉત્કૃષ્ટ અનુભાવ સ્વરૂપને પ્રતિપાદન કરવામાં આવે છે. જ્ઞાનાવરણાદિ, જ્ઞાનાવરણ દૃષ્ટાવરણ વગેરે જે પ્રકૃતિ છે, એનો જગન્ય રસ કેટલો હોય, ઉત્કૃષ્ટ રસ કેટલો હોય એમ કહે છે. સુહો પયડી ને વિસોઈ, હા પાન 359 એમાં સંસ્કૃતમાં છે. તીવો અસોહાણ સંકિલે સમી વિવરી દોરુ જહનનો અનુભાવ સવ પયડ્યમ. અનુભાગ ફરદાન શક્તિ વિશેષ ભવતી ઇતિ ક્રિયા અધ્યાર. અધ્યાર એટલે ગર્ભિતપણે જઈ રહેલી છે. તે અનુભાગ એટલે જેમાં ફળદાનની શક્તિ ગર્ભિત છે, ખોરદાન શક્તિ વિશેષ ચોક્કસ પ્રકારની ખાસ પ્રકારની ફળ દેવાની જેની શક્તિ તેને અનુભાગ કહેવામાં આવે છે. એ એવી જે ક્રિયા છે તે અધ્યાર છે. અધ્યાર આપણે કઈ બોલવામાં બાકી રાખે ને અધ્યાર કહે છે, અનર્પિત જેને કહે છે શાસ્ત્ર પરિભાષામાં, અનર્પિત કહે છે. અહીંયા આવો એમ કે એમાં તમે અધ્યાર છે. અધ્યારનો દ્રષ્ટાંત લઈએ, વ્યાકરણ ભણ્યા એને ખ્યાલ આવે. અહીંયા આવો એમ કે તો કે તમે અહીંયા આવો એમ ન કેવું હોય તો તમે એમાં અધ્યાર છે. અધ્યાર છે એટલે કહ્યું નથી છતાં એમાં આવી જાય છે. એ પ્રકારે અનુભાગ એટલે કર્મની પ્રકૃતિ જે અનુભાગ સહિત પડે છે, બંધ થાય છે ને ત્યારે એમાં અનુભાગ પડે છે. એ અનુભાગ છે તે કર્મની ફળદાન શક્તિ છે. અસાતા વિજ્ઞાનનો દ્રષ્ટાંત લઈએ કે પ્રદેશ ઓછા હોય અને અનુભાગ વધારે હોય, પ્રદેશ વધારે હોય અને અનુભાગ ઓછો હોય. એક નાનું ડુંગળું થાય એ ફોડકી થાય ને પીડા ઘણી થાય, મોટું જબરું ગુંગળું થાય ને પીડા ઓછી થાય. એ પીડા છે એ અનુભાગ છે, એનો રસ છે અસાતાનો. કોઈને તીવ્ર રસ હોય ને કોઈને મંદ રસ હોય, એમ બને છે ને. એમ અનુભાગ છે એ ફળદાન શક્તિ વિશેષ છે કે જે ક્રિયા ફળ દેવાની જે ક્રિયા છે તે અધ્યાર છે, શક્તિ રૂપે છે. કથમ ભૂતો ભવતી, કેવી છે, કેવી કેવી હોય છે કે તીવ્ર પ્રકૃષ્ટ પરમ અમૃત સમાન. તીવ્ર હોય છે, ઉત્કૃષ્ટ હોય છે, બે એક અર્થમાં લીધું છે. તીવ્ર પ્રકૃષ્ટ તીવ્ર હોય છે, ઉત્કૃષ્ટ હોય છે, પરમ અમૃત સમાન હોય છે, બહુ સારી લાગે એવી હોય છે, ગમતી ગમે એવી સુખદાયી લાગે, સુખની દેનારી લાગે, અમૃત સમાન. બસ અમારે તો એટલું સુખ છે કે જાણે અમારા જેવું દુનિયામાં કોઈ સુખ નથી એમ કહે છે ને લોકો. કાસામ સંબંધી કોના સંબંધી કે સૂય પયડિનમ સદ વિદ્યા આદિ શુભ પ્રકૃતિ નામ. શુભ પ્રકૃતિનો જે ઉદય આવે છે, રસ આવે છે, એનું જે વેદન છે, સત વિદ્યા આદિ શુભ પ્રકૃતિ નામ, એ શુભ પ્રકૃતિનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે ઉદય હોય ત્યારે એ પરમ અમૃત જેવો લાગે છે. એ ઉપમા આપી છો. આથી કોઈ પ્રકૃતિનો ઉદય આત્માના આનંદ અમૃત પાસે અમૃત જેવો છે નહીં, એ વાત રાખીને છે. અધ્યાર પડે શું એ રીતે અહીંયા એક શુભની ઉત્કૃષ્ટ પ્રકૃતિ લીધી છે, એમ કે તીર્થંકર પ્રકૃતિ છે. એમાં ક્યાંય અમંગળ જોવામાં આવતું નથી, બધું બધા જ કાર્યો મંગળ, જેટલું કાંઈ થાય તે બધું અંતરબાય. તો એને ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ પરમ અમૃત સમાન એને શુભ પ્રકૃતિનો ઉદય કરવામાં આવે છે. કયા કારણ ભૂત્યા, એવું એવો જે શુભ પ્રકૃતિ જેનો તીવ્ર ઉદય હોય છે એનું કારણ શું હોય છે કે તીવ્ર ધર્માનુરાગ રૂપ વિશુદ્ધ્યા. જે તીવ્ર ધર્મનો અનુરાગ છે, ધર્મ સંબંધીનો જે તીવ્ર અનુરાગ છે, એવી જે રાગની વિશુદ્ધિ, રાગને વિશુદ્ધ કહેવામાં આવે, એનાથી જે શુભ પ્રકૃતિ બંધાય એ ઉત્કૃષ્ટ તીવ્ર પરમ અમૃત સમાન છે ને. તીર્થંકરની પ્રકૃતિ એ રીતે બંધાયેલી છે. જગતના તમામ જીવો આત્માનંદને પામો, આત્મધર્મને પામો, જગતના બધા જીવો સુખી થાવ, જેવો આનંદ નિરાકુળ આનંદ અમને વર્તે છે એવો જ બધા જીવોને વર્તો. એવો જે તીવ્ર ધર્મનો અનુરાગ, બધા ધર્મ જે બધા ધર્મ પામે એવો જે તીવ્ર અનુરાગ, તીવ્ર ધર્માનુરાગ વિશુદ્ધ્યા, તીવ્ર ધર્માનુરાગ રૂપી રાગની જે વિશુદ્ધિ, પાતળો રાગ હોય છે, સમ્યક દર્શન સહિત છે ને, એટલે આમ રાગ હોય છે, પાતળો હોય છે પણ છતાં આમ તીખો હોય છે, એવી જે વિશુદ્ધિ છે એમ કે ત્યારે પણ એનાથી વિજ્ઞાન વર્તે છે. જ્યારે એવો રાગ થાય છે ત્યારે પણ એ રાગ મારું રૂપ નથી, પણ એ શુભનું અથવા પુણ્યનું રૂપ છે, અન્ય તત્વનું રૂપ છે, સ્વતત્વનું રૂપ નથી પણ એ પરતત્વનું રૂપ છે, એવું જ્ઞાન ત્યારે જ પણ વર્તતું હોય છે. તેથી એને ત્યાં રાગની પણ વિશુદ્ધિ હોય છે. તીવ્ર ધર્માનુરાગ રૂપ વિશુદ્ધિયા, તેનાથી શુભ પ્રકૃતિ કે જેનો સ્વાદ પરમ અમૃત સમાન હોય છે, એમ લીધું એ ઉપમા છે. શુભ ની વાત કરે, અશુભાણ અશુભાણ સંકિલે સમ્મિ, આમાં થોડો નીચે શબ્દ આવે છે, એનો અર્થ જોવો પડશે. કાંજીર વિશેષ રૂપ, કાંજીર કાંજીર એટલે હું કહે અસદ વિદ્યાદિ શુભ પ્રકૃતિ નામ, તો મિથ્યાત્માદિ રૂપ તીવ્ર સંકલેશે સતી, તીવ્ર હળાહળ વિષ સદ્રશો ભવતી. ઝેરની ઉપમા આપી, શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસને અમૃતની ઉપમા આપી, અને અશુભ પ્રકૃતિના તીવ્ર રસ કે જે મિથ્યાત્વ રાગાદિ રૂપ તીવ્ર સંકલેશ પરિણામ છે, ઘણા પ્રતિકષાય કલંક વાળા જે પરિણામ છે તેને તીવ્ર હળાહળ વિષ વિષ સદ્રશ હળાહળ ઝેર એની ઉપમા આપી. વિષ સદ્રશ એટલે એના જેવી હળાહળ ઝેર જેવો તીવ્ર ક્લેશ કષાયમય દુઃખમય જે રાગ હોય છે, પરિણામ હોય છે, મુખ્યાત સહિતનું તીવ્ર રાગ દેશ તે અશુભ પ્રકૃતિનો રસ છે. સમ્યક દર્શન ને સમ્યક દર્શન સહિત પણ આ માર્ગ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ હોય છે. કોઈ મિથ્યા દ્રષ્ટિનું શુભ એના જેવું ઉત્કૃષ્ટ હોતું, કેમ કે એ તો એકાકાર છે, કષાયમાં એકાકાર છે, ને આ તો કષાયથી ભિન્ન છે. વિવરીદો ગહનો વિપરીતસ્તુ જગન્યો ગુડ નિંબ રૂપો ભવતી, વિપરીત એટલે ઉત્કૃષ્ટ થી વિપરીત જે જગન્ય છે તે ગોળ અને લીમડા જેવું એનો ઉપમા આપી દઈએ. એમ કે ઓલી અમૃત છે, તીવ્ર શુભ તે અમૃત છે, અને જગન્ય શુભ છે તે ગોળ જેવું છે, ગોળ જેવું મીઠાશની દ્રષ્ટિએ એની ઉપમા છે. અમૃતના જેવું મીઠું છે ઉત્કૃષ્ટ શુભ, જગન્ય શુભ છે ગોળ જેવું ગળ્યું છે. ઉત્કૃષ્ટ અશુભ છે એ ઝેર જેવું કડવું છે, જગન્ય અશુભ છે એ લીમડા જેવું કડવું છે. લીમડો કડવો હોય છે ને એવું કડવું છે. ગુડ નિંબ રૂપો ભવતી જગન્ય વિશુદ્ધ્યા જગન્ય સંકલેશે ન ચ, મધ્યમ વિશુદ્ધ્યા મધ્યમ સંકલેશે ન તુ, શુભો અશુભો પ્રકૃતિ નામ ખંડ શર્કરા રૂપ કાંજીર વિષ રૂપ અસ્તે. જગન્ય વિશુદ્ધિ જગન્ય સંકલેશ અને મધ્યમ વિશુદ્ધિ અને મધ્યમ સંકલેશ પણ શુભ અને અશુભ પ્રકૃતિના ખંડ શર્કરા રૂપ, ખંડ શર્કરા એટલે શાખા સાકરના કટકા, ખંડ એટલે કણિયો, સાકરને ભાંગી નાખે, આખો સાકરનો ગાંગડો નહીં પણ ભાંગી નાખેલી સાકર, થોડીક મીઠાશ ઘટે એમ, સાકરમાં મીઠાશ વિશેષ હોય, ખાંડમાં મીઠા મીઠાશ એનાથી ઓછી હોય, એમાં જેટલો દાણો મોટો હોય તે મીઠાશ વધારે, જેટલો દાણો ઓછો હોય તો સાયન્સ ભણ્યા હોય ને બધો ખ્યાલ આવે એમ, મીઠાશ ઓછી લાગે. અને કાંજીર કાંજીર કરીને કોઈ પદાર્થ છે, કાંજીર નામનું વિષ છે, કોઈ વિષ નહીં, કાંજીર વિષ રૂપ, વિષ નું ઘેર તો લીધું છે પણ કાંજીર ઘેર લીધું છે, તમે તો અર્થ થતો હોય એનો, ડિક્શનરીમાં તો નથી, વિષ છે એટલે કોઈ સંધિ નથી આગળ, વિષ રૂપ નથી તો વિષ રૂપ જ છે, એટલે કાંજીર શબ્દ તો દેખાય. વિધો કોઈ પ્રચલિત વિષય એવું નથી. એવમ વિધો જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ રૂપો અનુભાગ કાશામ સંબંધી ભવતી. આ પ્રકારે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપ જે અનુભાગ છે એ કોના સંબંધી હોય છે? સર્વપયડિયમ સર્વ પ્રકૃતિઓ, સર્વપયડિયમ એટલે સર્વ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસ પણ હોય, મધ્યમ રસ પણ હોય અને જઘન્ય રસ પણ હોય, એવા ત્રણ ભેદ એના લેવામાં આવ્યા છે. મૂળ ઉત્તર પ્રકૃતિ રહીત નિજ પરમાનંદ એક સ્વભાવ લક્ષણ સર્વ પ્રકાર ઉપાદિભૂત પરમ પરમાત્મ દ્રવ્યાદ ભિન્નાનામ એ ભૂતાનામ સર્વમૂળ ઉત્તર પ્રકૃતિ નામ કર્મશક્તિ સ્વરૂપ કર્મની શક્તિ સ્વરૂપ આમ જાણવું જોઈએ. કર્મની અંદર જે રસ છે મૂળ અને ઉત્તર પ્રકૃતિ રહીત એવો જે નિજ પરમાત્મા છે, જે પરમાત્મ દ્રવ્યમાં મૂળ ઉત્તર પ્રકૃતિ નથી. મૂળ અને ઉત્તર પ્રકૃતિ રહીત પોતાનું જે પરમાનંદ એક સ્વભાવ લક્ષણ પરમ આનંદ સ્વરૂપ જે પોતાનો સ્વભાવ છે, જે સર્વ પ્રકારે ઉપાદેય ભૂત છે, અપેક્ષાએ રાગ ઉપાદેય છે અને અપેક્ષાએ આત્મા ઉપાદેય છે એમ છે. સિદ્ધાંતો એવો છે કે સર્વ પ્રકારે આત્મા જ ઉપાદેય છે, કેમ કે એમાં જે પરમાનંદ ભર્યો છે એવું સુખ, એવી નિરાકુરતા, એવી શાંતિ, એવો આનંદ ક્યાંય છે? એવું જે સર્વ પ્રકારે ઉપાદેય ભૂત પરમાત્મ દ્રવ્યથી જે ભિન્ન છે, જે નિર્ભૂત છે, ભિન્ન છે અને જે હેય છે, ત્યાગવાયું છે, છોડવાયું છે, એવી જે સર્વ મૂળ ઉત્તર પ્રકૃતિ તેની જે કર્મશક્તિનું સ્વરૂપ જે આવું જાણવું જોઈએ. ત્યાર પછી 188 ગાથા આપણે વાંચી એના ઉપર અથો અભેદનયેન બંધકારણ ભૂત રાગાદી પરિણત આત્મા એવ બંધો ભણ્યત ઇતિ આવેદયતિ. હવે અભેદનયથી બંધકારણ ભૂત જે રાગાદી પરિણામ, એ રાગાદી પરિણામ પરિણત જે આત્મા છે તે પોતે જ બંધ સ્વરૂપ છે. જે રાગ નવા બંધ નું કારણ છે, સંબંધ નું કારણ છે કર્મના, તે રાગ પોતે જ બંધ સ્વરૂપ છે. તે રાગ સહિત રાગ પરિણત આત્મા જ બંધ સ્વરૂપ છે એમ આ ગાથામાં આવેદન કરવામાં આવે છે. સ્વપદેશો, સ્વપદેશો એટલે લોકાકાશ પ્રમિત અસંખ્ય પ્રદેશત્વાત સ્વપ્રદેશ, સ્વપ્રદેશ તાવત ભવતી. લોકાકાશ પ્રમાણ મૂળમાં જેટલા આત્માના પ્રદેશો છે પ્રત્યેક આત્માના લોકાકાશ પ્રમાણ છે. જે એક આકાશના પ્રદેશે એક ક્ષેત્ર રહે અને જરા પણ સંકોચ ન હોય પ્રદેશોનો, તો એ પ્રદેશ સૌ બ્રહ્માંડ જેટલા એક આત્માના પ્રસરી જાય એટલા એમાં લોકાકાશને પ્રમાણ સંખ્યા જેની છે. એવા પ્રદેશો સહિત હોવાથી તે સ્વપ્રદેશ એટલે પ્રદેશ સહિત છે. સો અપ્પા સો પૂર્વોક્ત લક્ષણ આત્મા, પ્રત્યેક આત્માનું ક્ષેત્ર અપેક્ષા એ આવું સ્વરૂપ છે. પુનરપી કેમ વિશિષ્ટ, વળી તે સેનાથી વિશિષ્ટ છે? કષાયિત પરિણતો રંજિત, એવો રંજાયમાન છે. સંસાર અવસ્થામાં કષાયથી રંગાયેલો છે આવો સ્વપ્રદેશ આત્મા અનાદિથી સ્વકષાય પરિણામે રંગાયેલો છે, ડૂબેલો છે. જે રાગ આવે છે, જે પ્રસંગને અનુસરીને જે પ્રકારનો રાગ, જે પ્રકારનો દ્વેષ, જે પ્રકારનો મોહ, રતુ રતુ વગેરે ગણવું, ગમવું, નહીં ગમવું, એનાથી આખે આખો જાણે રંગાયેલો છું એવો અનુભવ એ કરે છે. એટલે એને રંજિત કહ્યો છે. કઈ હઈ સેનાથી રંજિત છે કે મૂળ રાગ દોષે હું નિર્મોષો શુદ્ધ આત્મ તત્વ ભાવના પ્રતિબંધી પ્રતિબંધી મોહ રાગ દોષે હઈ. કેવા છે મોહ રાગ દ્વેષ? મોહ રાગ દ્વેષ રંજિત છે કે નિર્મોષો શુદ્ધ આત્મા, જે આત્મા અસલ સ્વરૂપે નિર્મોહ છે, મોહ ની ગંધ જેમાં નથી, પરિપૂર્ણ નિર્મોહ સ્વરૂપ છે એવું જે પોતાનો શુદ્ધાત્મ તત્વ, તેની જે ભાવના, એમાં જે પ્રતિબંધક છે તત્વ ભાવના પ્રતિબંધી પ્રતિબંધી, એને જે પ્રતિબંધ કરનારા છે એવા મોહ રાગને દ્વેષથી રંગાયેલો છે. પોતાના સ્વરૂપની ભાવનાને એ આડા આવે છે પરિણામ. માણસને શું કહેતા, કોઈ કામમાં વિઘ્ન નાખે ત્યારે એમ કે તમે શું કરવા આડા આવો છો અમારા કામમાં. સારા કામમાં કોઈ આડા આડા આવે તો એમ કે ભયા આવે, વનમાં હાડકા નાખે છે. શુભ કાર્યની અંદર કોઈ વિઘ્ન કરે ત્યારે એને એમ પણ કહેવામાં આવે છે. તો અહીં તો કહે છે ભાઈ, તારું જે નિર્દોષ નિર્મોહ જે સ્વરૂપ છે એને પ્રતિબંધક તાળો રાગ દ્વેષ અને મોહ છે, કોઈને આરે લેવા દેવા નથી. આવું છે પુનસ્થ કિમ રૂપ વળી કેરું કેવો કેવા રૂપે છે કે કર્મ રજે હિ શિલિષ્ઠો, કર્મ રજો હિ શ્લિષ્ઠ, કર્મ વર્ગણાયોગ્ય પુદ્ગળ રજો હિ સંશ્લિષ્ઠો બદ્ધ. કર્મરજ થી શ્લિષ્ટ એટલે જેને કર્મરજ વળગી છે એવો છે, વિકાસપૂર્વક કર્મરજ જેને ચોંટી છે એવો છે. એટલે કારમણ વર્ગના યોગ્ય જે પૂદગળો છે એ પૂદગળ રજો પૂદગળના રજકોણો દ્વારા જે સંશ્લિષ્ટ થયો છે એટલે બંધાયો છે. સંશ્લિષ્ટ કહો કે બંધાયો, બંધોથી પ્રોવિદો અભેદેન આત્મા એવ બંધયતી પ્રરૂપિત. અભેદ નહીં થી આવા આત્માને જ બંધપણે પ્રરૂપિત કરવામાં આવ્યો છે, પ્રરૂપિત કરવામાં આવ્યો છે અથવા નિરૂપિત કરવામાં આવ્યો છે, કહેવામાં આવ્યો છે કે આવો જે સંસાર અવસ્થામાં જે આત્મા છે એ આત્મા એકલો જ બંધ સ્વરૂપે છે એમ કહેવામાં આવ્યું છે. અભેદ નહીં ની વિવિક્ષાથી એના રાગ ને આત્માને અભેદ ગણીને એમ કહેવામાં આવ્યું છે. ક્યાં કહેવામાં આવ્યું છે કે સમયે એટલે પરમાગમે ભગવાન જિનેન્દ્ર દ્વારા કથિત જે વસ્તુનું સ્વરૂપ છે એમાં આત્માને બંધ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. ઠીક, આત્માને શુદ્ધ સ્વરૂપે કહેવામાં આવ્યો છે અને આત્માને બંધ સ્વરૂપે કહેવામાં આવ્યો છે. અરે આત્મા એકલો બંધ સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું છે. એમ કહેવામાં ગર્ભિતપણે આત્મા શુદ્ધ છે એમ કહેવાય જાય છે. એ ખુલાસો કર્યો છે આ બાજુ ફૂટનોટ છે ને, એમાં એ ખુલાસો કર્યો છે. અત્ર ઇદમ ભણિતમ ભવતી, અહીંયા એમ કહ્યું છે કે યથા વસ્ત્રમ લોધાદિદ્રવ્ય કષાયિતમ રંજિતમ સન મંજિષ્ઠાદિ રંગદ્રવ્યેણ રંજિતમ સત અભેદેન રક્તમ ઇતિ ઉચ્યતે, તથા વસ્ત્રસ્થાનીય આત્મા લોધાદિ દ્રવ્યસ્થાનીય મોહરાગ દ્વેષે કષાયિતો રંજિતઃ પરિણીતો મંજિષ્ઠસ્થાનીય કર્મપુદ્ગળૈઃ સંશ્લિષ્ટઃ સંબંધ સન ભેદે અપી અભેદ ઉપચાર લક્ષણેન અસદભૂત વ્યવહારેણ બંધ ઇતિ અભિધીયતે. શું કહે છે કે અહીં જેમ વસ્ત્ર છે એ લોધાદિ દ્રવ્ય કષાયિતે કષાયિતમ લોધ્રાદિ પદાર્થ દ્વારા કષાયિતમ રંજિતમ એને રંગવામાં આવે છે, કષાયિત કરવામાં આવે છે અથવા રંગવામાં આવે છે. અને એવું રંગાયેલું થકું મંજિષ્ઠારી રંગ દ્રવ્ય નો બીજો જે મજીઠ જેને કહે છે આપણે આમાં મંજિષ્ઠ છે ગુજરાતીમાં એને મજીઠ કહે છે મજીઠ વગેરે રંગ દ્રવ્યથી એને રંજિતમ એટલે રંગવામાં આવે છે રંગવામાં આવતું થકું અભેદ એનો રક્તમ ઇતિ ઉચ્યતે અભેદ પણ રાતું રંગાયેલું કપડું છે રંગીન કાપડ છે એમ કહેવામાં આવે છે રંગ અને કાપડ જુદા જુદા હોવા છતાં જુદા પદાર્થો હોવા છતાં કાપડ રંગેલું છે રંગીન કાપડ છે એમ કહેવામાં આવે છે રંગીન વસ્ત્ર છે એમ કહે છે તે દ્રષ્ટાંતનું સાર એ દ્રષ્ટાંત છે તો એ સિદ્ધાંત કહે છે વસ્ત્ર સ્થાનીય આત્મા વસ્ત્રના સ્થાનમાં આત્મા વસ્ત્ર એટલા માટે લીધું છે કે એની લંબાઈ પહોળાઈ એ સૌ પ્રદેશ આત્મા લેવો છે ને સર્વ પ્રદેશે કર્મના રજગણોનો સંબંધ થાય છે એમ સમજીને અહીંયા જેમ કાપડ બધે રંગાયેલું છે રંગમાં બોલે તે પૂરેપૂરું કાપડ રંગાઈ જાય એમ વસ્ત્ર સ્થાનમાં આત્મા લોધરાદી દ્રવ્ય સ્થાનીય મોહરાગ દ્વેષી અને જે લોધર છે ગુજરાતીમાં એને લોધર કહે છે લોધરના સ્થાનમાં લોધર દ્રવ્યના સ્થાનમાં મોહરાગ દ્વેષથી કસાયિત રંજિત અથવા પરિણત મૂળમાં એને મોહરાગ દ્વેષ રૂપ કસાય છે અને મજીઠના સ્થાને કર્મપુદગળ તેનાથી સંશ્લિષ્ટ એટલે બંધાયો થકો સંબંધ પામ્યો થકો ભેદે અપી એને ભેદ છે કર્મને રાગને અને આત્માને ભેદ છે ભેદે અપી અભેદ ઉપચાર લક્ષણ એના ભેદ હોવા છતાં અભેદ ઉપચારથી એને અભેદ કરીને અસદભૂત વ્યવહાર એનો વસ્તુમાં નથી એટલે અસદભૂત કહે છે એ બંધ બંધ ભાવ અથવા બંધ તત્વ આત્મ મૂળ આત્મ વસ્તુમાં નથી આત્મતત્વમાં નથી તેથી એને અસદભૂત વ્યવહારથી એને બંધ એમ કહેવામાં આવે છે આત્મા જ એકલો બંધ સ્વરૂપ છે આત્મા બંધ રીતે વિધિય તે આત્મા જ બંધ છે એમ કહેવામાં આવે છે કસ્માત કેમ એમ કહેવાય છે કે અશુદ્ધ દ્રવ્ય નિરૂપણાર્થ વિષયત્વાત અસદભૂત વ્યવહાર નયસ્ય ઇતિ અશુદ્ધ દ્રવ્યને નિરૂપણ કરવાનું જેનું પ્રયોજન છે એવો વિષય હોવાથી અસદ અસદ ભૂત વ્યવહાર નહીં થઈ અસદભૂત વ્યવહાર નહીં થઈ આત્મા જ એકલો બંધ સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે આત્મા એકલો બંધ છે એમ કહ્યું હોય ત્યાં એને અસદભૂત વ્યવહાર નહીંથી કહ્યું છે એમ જાણવું જોઈએ એટલે કે શુદ્ધ નિશ્ચય છે એમ છે નહીં એમ આવી જાય છે કેમ કે અશુદ્ધ વ્યવહાર નહીં છે એ અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ કરવાનું પ્રયોજન રાખે છે એ શુદ્ધ દ્રવ્યને નિરૂપણ કરવાનું પ્રયોજન છે કેમ કે કર્મના સંબંધને સાથે ભેળવે છે 188 ભૂલી છે 189 હવે નિશ્ચય અને વ્યવહારનો અવિરોધ દર્શાવે છે નિશ્ચયથી આત્મા શુદ્ધ છે વ્યવહારે આત્મા અશુદ્ધ છે બંધ સ્વરૂપ છે એમ જે કહ્યું તો આમાં કાંઈ કહેનારને કાંઈ પાંગરો છે કે નહીં એમ લાગે આત્મા શુદ્ધ છે એમ કહો અને વળી આત્મા અશુદ્ધ છે એમ કહો આત્માને બંધમોક્ષ જેવું કાંઈ છે નહીં એમ કહો બંધમોક્ષથી નિરપેક્ષ છે એમ કહો અને વળી આત્મા એકલો બંધ છે પછી મુક્ત છે તો કાંઈ આગળની વાત રહી આત્મા જ બંધ સ્વરૂપ છે આત્મા જ બંધ એકલો બંધ છે એમ કે તો એમાં પણ વિરોધ નથી અને અવિરોધ છે એ આગાથામાં ખુલાસા છે એસો બંધ સમાસો જીવાણ નિચ્છયેણ નિરીક્ષો અરંતે હી જગિણમ વ્યવહારો અન્નહા ભણિયો
આ જીવ કે રાવણ મોહ
એક રીતે જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી અરંત દેવોએ યતિઓને કહ્યો છે. પૂર્વોક્ત એટલે આગળની ગાથામાં જે કહ્યું કે જીવને રાગ બંધન છે, રાગનું જે બંધન છે એટલે જીવ એકલો જ બંધ સ્વરૂપ છે, નિશ્ચય છે. અને કર્મ પૂતગળે એને ચોંટીને બાંધો છે તે વ્યવહાર છે. એમ જીવોના બંધનો સંક્ષેપ એટલે ટૂંકાણમાં જીવને બંધ તત્વ એટલે શું છે એનું ટૂંકાણથી નિશ્ચયથી એટલે ખરેખરપણે અરંદેવોએ યતિઓને એટલે મુનિઓને કહ્યો હતો. ગણધર આદિ જે મુનિ છે, પરમ મુનિ છે, એમને કહ્યો છે. વ્યવહાર અન્ય રીતે કયો છે, અન્ય રીતે કયો છે એટલે પરદ્રવ્યનો ઉપચાર કરીને વ્યવહાર કરવામાં આવ્યો છે. ટીકા: રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. અશુદ્ધ નિશ્ચય ચાલે છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, એટલે રાગ પરિણામ જ આત્માનું કર્મ છે. કેમ કે ચેતાનું કાર્ય છે અથવા આત્માના કાર્યની મર્યાદા રાગ કરવા પૂરતી છે. શું એનો અર્થ છે કે જીવને રાગ થાય ત્યારે એને એમ જાણવું જોઈએ, કોઈ પણ કાર્ય સંબંધીનો બાહ્ય વ્યવહારના જે સંસારના કાર્યો છે ને, એને એમ જાણવું જોઈએ કે આ રાગ થાય છે બસ ત્યાં સુધીની મર્યાદા છે. રાગ અનુસાર બહારમાં સંયોગ થાય, વિયોગ થાય, એ રાગના આત્માની કાર્યની મર્યાદા નથી. બસ રાગ થવાના કાળમાં પણ જો એને એકનું ભાન હોય તો મને આમ રાગ થાય છે છતાં આ આમ કેમ થાય છે એ પ્રશ્ન રહેતો નથી. બહુ પ્રયોગથી જરા અભ્યાસવા જેવી ચીજ છે. કેમ કે જીવને ઉદય અનુસાર ક્ષણે ક્ષણે રાગ થઈ ગયો છે અને સંયોગો તો જે ભજવાના હોય છે તે ભજે છે. જીવને એમ થાય છે કે આ મારે આમ કરવું છે ને કેમ આમ થતું નથી, પછી એ અસમાધાનનું એને દુઃખ ને આકુલતા થાય છે. પણ રાગ થવા કાળે જે એની મર્યાદાનું એને જ્ઞાન હોય કે આ જીવની કાર્યની મર્યાદા રાગ થવા પર્યંત છે, ત્યાંથી વધારે છે બસ, પછી કામ કેમ થયું ને કામ કેમ નથી એ પ્રશ્ન રહેતો. જેના કાર્યની મર્યાદા જ આટલી છે એવું જો જ્ઞાન સાથે ને સાથે રહે એટલે પર્યાયની મર્યાદા હદનું જ્ઞાન સાથે ને સાથે હોય તો એની હદ બહારના કાર્ય સંબંધીની આકુલતા રહેવાનો પ્રશ્ન રહેતો. આ તો વળી સ્થૂળ પ્રયોગ છે, સૂક્ષ્મ પ્રયોગ તો ભેદ જ્ઞાનનો છે, રાગથી પણ જુદા પડવાનો. પણ આ તો એક બહુ સ્થૂળ પ્રયોગ છે કે જેમાં એને એકદમ વર ખાઈને રાગ આવતો હોય એ તો છૂટી જાય. આવે રાગ આવે, રાગી હોય ને રાગ આવે, પણ એ પ્રકૃતિનો એમાં વળ ચડે એની ઓતપ્રોત થાય નહીં. રાગ થાય છે એ રાગનું કારણ છે, સંયોગને કારણે રાગ, કે રાગને લઈને સંયોગ થાવ એ તો વસ્તુની મર્યાદામાં. જોયા કરવું, હા જોયા ન કરતો કઈ ફેરફાર કરી દે એમ તો થઈ શકવાનું એમ છે. કામ બગડે છે ને તારો આત્મા તો નહીં ને એમ પૂછે. હે એ કામ બગડે છે પણ તારો ભાવ બગડે છે એનું શું? ચિંતા થાય છે કામ બગડવાની અને ભાવ બગડવાની ચિંતા નહીં. ભારે ભાઈ ડાયો તો એમ કે ભાવ બગડે એની ચિંતા નહીં, ભાવરૂપી કાર્ય બગડે તો તારું બગડે છે. ગંભીરતાથી, બહુ ગંભીરતાથી વિચાર માંગ્યો એવો વિષય છે. શું બગડે છે? કામ બગડે છે કે ભાવ બગડે છે? નુકસાન કામ બગડે એનું કે નુકસાન ભાવ બગડે એનું? કયું નુકસાન છે? ભાવ બગડે એનું નુકસાન. કામ કોઈ તારું નથી એટલે નુકસાન થાય તો તારામાં નથી. બસ વાત પૂરી થઈ. સંસ્થા ક્યાં તારી હતી? સંસ્થા તારી છે એમ છે કે તું સંસ્થામય છો કે સંસ્થા તારામય છે? કઈ છે ને બાપુ, એ બધી ઉપાધિ હોરેલી છે ત્યારે એમ જ છે. પ્રતિકૂળ થાય ત્યારે નહીં, આ અનુકૂળ થાય ત્યારની વાત છે. ખરેખર અનુકૂળ થાય ત્યારે એમ જ છે, પ્રતિકૂળ થાય ત્યારે એમ જ. પણ અનુકૂળ પ્રતિકૂળ તો ત્યાં કલ્પ્યું ને, કે બીજું કઈ છે? એવું છે. જ્ઞાનમય છું એ પ્રયોગ થાય, પ્રત્યક્ષ જ્ઞાનમય છું અને મારું વ્યાપ છું જ્ઞાન સુધી છે. જ્યાં જ્યાં જ્ઞાન, જેટલું જ્ઞાન, જેવડું જ્ઞાન, બસ ત્યાંથી આગળની કોઈ મારી મર્યાદા નથી. રાગ પર્યંત હું વ્યાપતો નથી. એવું જે જ્ઞાનમાં અસ્તિત્વનું વેદન, એને રાગથી ભિન્નપણાનું વિજ્ઞાન કહેવામાં આવે. એમ છે, પ્રયોગ તો ખરો એ છે. આ તો એમાં એના ઉપર ન ચડે અને તીવ્ર પ્રકૃતિના રસમાં કામ ક્રોધનો લોભ ગમે તે વિકાર ભાવે પરિણમી જાય ત્યારે એને જરાક ઠંડો પાડવા. માણસ બહુ ગરમ થાય તો પહેલા એને ઠંડો પાડવો પડે. એમ છે કે એમ એને ઠંડો પાડવા. એમ કે જો ભાઈ, તારી મર્યાદા છે ને એ રાગ દ્વેષ થાય એટલી જ છે. રાગ દ્વેષથી આગળ કોઈ કામ થાય કે તારા રાગ દ્વેષ લઈને કોઈ આગળનું કામ થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. પછી વસ્તુ સ્થિતિને તારે ફેરવવી હોય તો ફરશે નહીં. તું દુઃખી થઈશ પણ વસ્તુ ફરશે. આ એનો સીધો હિસાબ છે. એમાં તો શુદ્ધાત્માનું જ્ઞાન રહ્યું છે એમ કહેશે. કથા બહુ સારી છે. નિવેશી કથામાં બહુ સારો ખુલાસો છે. એ અરિહંત દેવ, એટલે તો અરિહંત દેવની અહીંયા વાત લીધી છે કે ભગવાન અરિહંત દેવ જિનેન્દ્રનો આ ઉદ્દેશ છે એમ કરીને વાત લીધી. ટીકા: રાગ પરિણામ જ આત્માનું કર્મ છે, એટલે એના કાર્યની મર્યાદા રાગ પર્યંતની છે. તે જ, એટલે તે રાગ જ પુણ્ય પાપરૂપ દ્વૈત છે. એમાં બે પ્રકાર છે, પાપ રાગ થાય છે અને પુણ્ય રાગ થાય છે. એવા રાગના બે ભેદ છે, દ્વૈત છે, બે પણ છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, પરદ્રવ્યના પરિણામનો નહીં એમ કે છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. એ રાગ એને થાય છે ને મટે છે, થાય છે ને મટે છે. રાગ પરિણામનો તે કરતા છે, કરતા ભાવે પરિણમે છે, કરતા થઈને અનુભવે છે, તેથી એને કરતા કહેવામાં આવ્યો છે. સ્વભાવથી અને સ્વરૂપથી ખરેખર રાગને પણ કરી શકતો નથી, પણ એવા સ્વભાવને ભૂલીને રાગના કરતા ભાવે કરવાના અભિપ્રાયથી જે પરિણમે છે એને રાગનો કરતા કહેવામાં આવે છે. એમ રાગનો કરતા છે, તેમ એ રાગનો કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે. પાછું જે છેલ્લું વાક્ય લીધું હતું ને એ વિષય આવ્યો, કારણ કે નિશ્ચયનો વિષય શુદ્ધ દ્રવ્ય છે. એ વાત અહીંયા લીધી કે આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે. શુદ્ધ દ્રવ્યનો અર્થ શું? એનો અર્થ કરે છે ટૂંકમાં નિશ્ચય નહીં, કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહેવામાં આવ્યો છે. સ્વદ્રવ્યના પરિણામ, જે દ્રવ્યના જે પરિણામ, તે દ્રવ્યના પરિણામ તેના કહેવા તે શુદ્ધ તે શુદ્ધ દ્રવ્યનો રૂપ નિશ્ચય નહીં છે. શુદ્ધ દ્રવ્ય તેના રૂપ નિશ્ચય નહીં છે અને વ્યવહાર નહીં. પૌરદ્રવ્યના પરિણામને આત્મ પરિણામ દર્શાવતો હોવાથી એટલે પૂર્ગળના બંધને આત્મા બંધાયેલો છે એમ કહેનાર પૂર્ગળ કર્મ દ્વારા બંધાયેલો તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહેવામાં આવે છે. પાણીના પ્યાલાનું જેમ અહીં શુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું શુદ્ધની મર્યાદા એટલી છે. એક દ્રવ્યાશ્રિત પરિણામ છે તે શુદ્ધ દ્રવ્યનું કથન છે અને એક દ્રવ્યના પરિણામને બીજા દ્રવ્યમાં આરોપિત કરીને કહેવા તે અશુદ્ધ નયનું કથન છે. અશુદ્ધ દ્રવ્યનું બતાવે છે દ્રવ્યની અશુદ્ધતા એમાં આવતી જાય છે તેથી તે વ્યવહાર નયનું કથન છે. તે નિશ્ચયનું કથન રહેતું નથી અને અશુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું એ રીતે અહીંયા અશુદ્ધ દ્રવ્યનું કથન રૂપ વ્યવહાર કથન છે અને શુદ્ધ દ્રવ્યના કથન રૂપ નિશ્ચય કથન છે. એ રીતે આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે એટલે આત્માના રાગ પરિણામને આત્માના કહેવા તે શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે એમ છે. અને પૂદગલ પરિણામ આત્માનું કર્મ છે તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે. પૂદગળના જે રજકણોનું પરિણામ છે તે આત્માનું કાર્ય છે એમ આરોપ કરવો અને તે જ પુણ્ય પાપરૂપ દ્વૈત છે એ આત્મા પુણ્યને બાંધે છે અને આત્મા પાપકર્મને બાંધે છે એવું જે બેપણું છે એવા પૂદગળ પરિણામનો આત્મા કરતા છે તેનો ગ્રહણાર એટલે આત્માએ કર્મ બાંધ્યા તેનો છોડનાર એટલે આત્માએ કર્મ છોડ્યા. આવો નહીં આવો જે નહીં તે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નહીં છે એને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એક દ્રવ્યના પરિણામનો આરોપ બીજા દ્રવ્યમાં કરવો તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. બંને આ નયો છે કારણ કે શુદ્ધપણે તથા અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. અશુદ્ધ નયથી દ્રવ્યને કહ્યું હોય ત્યારે એ કથન અશુદ્ધ નયનું છે એનું વિષય તો જ્ઞાનમાં ચોખ્ખો જેવો હોય એવો જ જાણવામાં આવે છે એમ છે. પાણીનો પ્યાલો કહે ત્યારે કથન અશુદ્ધ નયનું છે. પાણી અને પ્યાલો જેમ છે એમ જ જ્ઞાનમાં આવે છે એનું નામ નય જ્ઞાન છે. શબ્દ અનુસાર જ્ઞાન કરે તે નય જ્ઞાન નથી. વસ્તુ અનુસાર જ્ઞાન કરે તે જ નય જ્ઞાન છે. પછી કથનમાં ભલે વ્યવહાર નહીં હો કે નિશ્ચય નહીં હો કારણ કે શુદ્ધપણે તથા અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ સમજાવવા માટે કર્મથી પણ વાત કરવી પડે. જો આવા પરિણામ કરે છે કેવા કર્મ બાંધે છે ઘણા આકરા કર્મ બાંધે છે એમ કરીને ત્યાં આત્માના પરિણામને બતાવવામાં આવે છે. ભલે કર્મથી વાત કરવામાં આવે છે તો પણ ત્યાં આત્માના તીવ્ર મલિન પરિણામ છે એમ બતાવવાનો હેતુ રહેલો. વ્યવહારની એ છે એનો અર્થ એમ છે કે પરદ્રવ્યનું લક્ષ છોડવું છે. નિશ્ચય નયમાં એકલો સ્વદ્રવ્ય વિષય થાય છે અને વ્યવહાર નયમાં પરદ્રવ્યનો સંયોગ સાથે છે એવું પણ સાથે સાથે જ્ઞાનમાં રહે છે. તો પરદ્રવ્યનું લક્ષ છોડવું છે અને પોતાના સ્વરૂપમાં એકાકાર ધ્યાનમાં લીન થવું છે એટલે વ્યવહાર નયના વિષયનું ખરેખર પ્રયોજન છે. વ્યવહાર નયના વિષયમાં પરદ્રવ્ય આવે છે પરદ્રવ્યનું આત્માને કાંઈ કામ છે નહીં કેમ કે એને તો પોતાના સ્વરૂપમાં લીન અંતરલીન થવું છે આખરમાં તો એવું પોતાનું પ્રયોજન જોઈને પ્રયોજન વશે એમ કહેવામાં આવે છે. જે કાંઈ કહેવામાં આવે છે તેની પાછળ કોઈ પ્રયોજન તો છે ને એ પ્રયોજન શુદ્ધિનું છે. ભલે પર પ્રકાશ છે તો પણ એમાં એ ભિન્નપણે પ્રકાશે છે એ અભિન્નપણે એમાં છે, પર તરીકે જણાય છે, બસ પર તરીકે જણાય છે. તો એમાં સદમસ્તને તો ઉપયોગ એક કાળે એક વિષયને જાણે, એમાં સ્વ વિષયને જાણે, એ તે ઉપાધિ છે. નિર્વિકલ્પ સમાધિ ઉપાધિ છે, એના સ્વવિકલ્પના કાળમાં સ્વ પરનું પ્રકાશ જ્ઞાન રહે એને ઉપાધિ છે. એમ કીધું બે દિશા તો બે પ્રકારની છે ને સદમસ્તને, તો એક સ્વવિકલ્પ ને એક નિર્વિકલ્પ. કેમ કે જ્યારે જીવને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે એનો આત્મરસ છે એ વિશેષપણે તીવ્ર બને છે. આત્મરસમાં પ્રબોલ થાય છે ત્યારે નિર્વિકલ્પ ઉપયોગ આવે છે. સાધકને સ્વવિકલ્પ દશામાં આત્મરસ તો હોય છે, પણ એ આત્મરસ જ્યારે ઉગ્રતા ધારણ કરે છે ત્યારે વિકલ્પ નવો ઉત્પન્ન થઈ શકતો નથી, સહજ નિર્વિકલ્પ દશા રહે છે. એવી એની ઉત્કૃષ્ટતા જાણીને અને તેમાં વિશેષ નિર્જરા અને શુદ્ધિનું કારણ જાણીને, તેમાં સાધકતમપણું જાણીને, વધારે સાધકપણું છે એમ જાણીને તેને ઉપાધિ ગણવામાં આવ્યો છે. એમ છે હેતુ છે. કોઈ એમ કે અમારે કાંઈ વાંધો નહીં, નિર્વિકલ્પ ઉપયોગ ને સ્વવિકલ્પ ઉપયોગ અમારે તો બધું હરખું છે, કેમ કે સ્વવિકલ્પમાં સ્વપર પ્રકાશકપણું છે, નિર્વિકલ્પમાં એકમૂળ આત્મા છે, તો એમાં શું થઈ ગયું હું એમ છે. સ્વવિકલ્પમાં જે રાગ છે એ રાગમાં પણ તારો રસ વહેંચાય છે, અને એકનું તને પર્યાય અપેક્ષાએ નુકસાન છે એમ જાણવું, એને તો પ્રમાદ કર્યો છે. છઠ્ઠા ગુણ સ્થાનને એટલા માટે ભગવાને પ્રમદ ગુણ સ્થાન એવું નામ આપ્યું. ત્યાં કઈ શુદ્ધિ ખલાસ નથી થઈ મુનિની, પણ વિકલ્પ વાળી દશા જોઈને એને પ્રમાદમાં મુનિ આવ્યા છે એમ કહેવામાં આવે છે. ક્ષણ પૂરતા એક સેકન્ડનો ઓછો ભાગ છે, તો પણ એને પ્રમાદ એવું નામ આપ્યું છે. કેમ કે તે આત્માને ઉપાધિ નથી. શાસ્ત્રનો વિકલ્પ છે એ ઉપાધિ નથી, એ ચોખ્ખે ચોખ્ખો મુનિની દશામાં પ્રમાદ છે. ઉપદેશ આપે તો પણ પ્રમાદ છે. અને સ્તુતિ ગુણગાન કરે ચૈત્યાલીમાં જઈને તો પણ પ્રમાદ છે. સમિતિ વિકલ્પ ગુપ્તિ ને પંચ મહાવ્રતનો વિકલ્પ છે. પરજીવની અહિંસા એક ઇન્દ્રિયાદિની એ પણ એ પ્રમાદ ભાવ છે. એમાં બીજું કાંઈ આ ઓછું વધારે તોડી શકાય એવું નથી. જૈનેન્દ્રનો પરિપૂર્ણ નિર્દોષતાનો માર્ગ આવો છે. પૂર્ણ નિર્દોષ થવું છે ને, થોડો નિર્દોષ થયો અને થોડો દોષિત્રી હવે કાંઈ વાંધો નથી એમ અહીંયા છે. પૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે જેનું જે પરિપૂર્ણ નિર્દોષતા છે એને દોષના અંશ માત્રનો અભિપ્રાય સરખો હોય શકે. સિદ્ધાંત છે.